તારીખ 8/9/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 357 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 178
આઝાદીથી ભિન્ન પડીને સ્વમાં એકાગ્ર થાય છે ત્યારે કેવળ જ્ઞાન ને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાન જ્યોતિ સમયસારની શરૂઆતની ગાથામાં આખા શાસ્ત્રના સિદ્ધાંતના પાયા નાખ્યા છે. શરૂઆતની ગાથાઓના મૂળ સિદ્ધાંત એ આવરી લીધો છે, પછી એનો વિસ્તાર આગળ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. અહીંયા વેદ જ્ઞાન ને કેવળ જ્ઞાન ઉત્પન્ન કરનારું કંઈ છે કહેવાની આવશ્યકતા નથી કે વેદ જ્ઞાન થી સમ્યક દર્શન થાય છે. જો વેદ જ્ઞાન થી કેવળ જ્ઞાન પણ ઉત્પન્ન થતું હોય
બરોબર,
તો વેદ જ્ઞાન થી સમ્યક દર્શન થાય કે ન થાય પ્રશ્ન રહેતો. મૂળ શાસ્ત્ર ના શબ્દો છે, જ્યારે આત્મા પોતે રાગાદી થી ભિન્ન પડીને સ્વમાં એકાગ્ર થાય છે. રાગાદી માં પણ એકાગ્ર રહે ને સ્વમાં પણ એકાગ્ર થઈ શકે એવું તો બની શકે નહીં. ચાહે શુભ રાગ હો પણ આખર માં તે રાગ છે. એ રાગ થી ભિન્ન પડતા કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. કેવળ જ્ઞાન આ પ્રકારે પ્રાપ્ત થઈ શકે છે એવું સ્પષ્ટ વિધાન આ બીજી ગાથા માંથી આચાર્ય દેવે નાખ્યું છે. માણસ ને દુનિયામાં એમ કે ચાલો તમને પરદેશ લઈ જવા છે, કેમ કે તમારા પર્યા પર્યા ખાય એટલી સંપત્તિ ત્યાં તમને કમાવી દઈશ. પર્યા પર્યા ખાય એટલે એની પેઢી દર પેઢી એટલી સંપત્તિ કમાવી દઈશ. તો હોશ થી ઉત્સાહ થી બિસ્તરા પોટલા બાંધે, પરદેશ જવું છે, અમેરિકા જવું છે, એ ગમે કોઈ અજાણ્યા ટાપુ ઉપર લઈ જાય તો પણ ત્યાં એને જવું છે. અહીંયા સ્પષ્ટ વાત છે કે કેવળ જ્ઞાન ને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાન ની જ્યોતિ છે. એ રાગ થી ભિન્ન પડીને સ્વમાં એકાગ્ર થતા થાય છે. ક્યારે ભેદ જ્ઞાન થાય છે? કે રાગ થી ભિન્ન પડીને સ્વમાં એકાગ્ર થાય ત્યારે ભેદ જ્ઞાન ઉત્પન્ન થાય છે. કે જે ભેદ જ્ઞાન કેવળ જ્ઞાન ને ઉત્પન્ન કરનારું છે. મોક્ષ સંબંધીની સિદ્ધિ અને એકદમ સ્પષ્ટ ટૂંકી વાત અહીંયા છે. કાંઈ બીજી સમજવામાં તકલીફ પડે, કાંઈ અઘરું પડે, કઈ ન સમજાય ને કઈ મુશ્કેલી ઉભી થાય એવું આમાં શું છે?
સીધી
વાત, સીધું વિચારે તો બહુ સરળ વાત છે કે આ આત્મા પોતે, આ આત્મા એમ કહીને પોતાની હૈયાતી લીધી છે, પોતે હૈયાત છે, મોજુદ છે એવો આત્મા. રાગ કે જે પરતત્વ છે તેનાથી જ્ઞાન દ્વારા ભિન્ન પડીને જ્ઞાનમાં હું પણ, જ્ઞાન ક્રિયામાં હું પણ અનુભવ કરીને છે તો ખરું છે, પણ રાગમાં હું પણ કરવાને વશ એ જ્ઞાનમાં હું પણ કરતો નથી. કેમ કે બે પરસ્પર વિરુદ્ધ ભાવો છે, એકમાં હું પણ થતા બીજામાં હું પણ થતો નથી. અહીંયા અસ્તિત્વ થાપ્યું છે, બીજી ગાથાનો વિષય અસ્તિત્વનો છે. જે દર્શનના ચારિત્રમાં સ્થિત છે તે સ્વસમય છે, અને પૂદગળના પ્રદેશે સ્થિત છે તે પર સમય છે, એમ છે ને બીજી ગાથા. બીજી ગાથાનો વિષય એ છે, જે જીવ પૂદગળના પ્રદેશે સ્થિત છે, પૂદગળના પ્રદેશે સ્થિત છે એમ કહો, કે રાગાદિમાં એકત્વ કરે છે એમ કહો, બંને એક વાત છે. દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર હોવાથી રાગને પૂદગળ કયો છે, શરૂઆતથી આ શૈલી ચાલે છે કુમકુમ ભગવાનની, કે રાગને પૂદગળ કયો છે. કેમ કે પોતાના એકાકાર ચૈતન્ય સ્વભાવથી અન્ય તે બધું પૂદગળમાં જાય છે. પૂદગળના નિમિત્તે રાગ થયો, પૂદગળના ઉદયમાં જોડાતા રાગ થયો, રાગ પણ પૂદગળ છે. એ સ્વરૂપ દ્રષ્ટિનું જોર છે એની અંદર. રાગને ચૈતન્ય વિકાર હોવા છતાં પૂદગળ કહો તો કોઈ ઊંધું નહીં સમજે, અથવા આગમમાં વસ્તુ વ્યવસ્થા છે એમાં એથી વિરુદ્ધતા નહીં થાય. ભાઈ કહેવા ધારેલો જે દ્રષ્ટિકોણ છે એટલે જ એને વિવિક્ષા કહેવામાં આવે છે. જે કહેવા ઈચ્છે છે કહેનાર, એના દ્રષ્ટિકોણને તું જો તો આવા તર્ક કુતર્ક તને થશે નહીં. કહેવા ધારેલો દ્રષ્ટિકોણ એ છે, સ્થિત કર્મ પૂદગળના પ્રદેશે પર સમય જીવ જાણવો, એમ કરી દીધું છે ને. એમાંથી આ કાઢ્યું છે કે અનાદિથી જીવ રાગમાં એકત્વ કરીને પરિણમી રહ્યો છે, એ પૂદગળના પ્રદેશોમાં સ્થિર છે.
બરોબર.
આત્માના પ્રદેશો ક્યાં ગયા, કે આત્માના પ્રદેશોનું એને કાંઈ ભાન છે
નહીં.
એને તો પૂદગળ દ્રવ્ય સર્વસ્વ છે, અને એમાં જ એકાકાર ને એકત્વ પણ થઈ રહ્યું છે, એટલે એમાં ઊભો છે એમ કહેવામાં આવે છે. એ પરિસ્થિતિમાં પલટો લાવવો છે, કે જ્યારે એટલે કોઈ પણ સમયે એમ, એના માટે કોઈ મુહૂર્ત જોવું પડતું નથી. સર્વકાળની અંદર ધર્મ થઈ શકે છે, ભેદ જ્ઞાન થઈ શકે છે, શુભ કાર્ય કરવામાં માણસ મુહૂર્ત જોવે છે. આ તો એથી ઊંચી કક્ષાનું કાર્ય છે, અને નિરંતર ધર્મી એ કાર્ય કરે છે. એમાં આ મુહૂર્તમાં થાય, બીજા મુહૂર્તમાં ન થાય એવો વ્યવહાર અહીંયા લાગુ પડતો નથી. વ્યવહારના સ્થાનમાં વ્યવહાર ભલે હો, અને તે વ્યવહાર ભલે ત્યાં ન્યાય સંપન્ન પણ હો, પણ એ ન્યાયની મર્યાદા છે. અહીંયા સ્વકાર કરવામાં તો એ કાંઈ વાત છે. ક્યારે પોતાના આત્માને સંભાળવો જોઈએ કે નિરંતર સંભાળવો જોઈએ, એમાં કોઈ કાળ ચોઘડ્યું એમાં કાંઈ જોવાનું હતું. સ્વાધ્યાયનો કાળ છે, સ્વાધ્યાય સ્વાધ્યાયના કાળે થાય, બીજા કાળે ન થાય, એવું બધું એમાં આવે. કેમ કે એ શાસ્ત્ર સાથેનો વ્યવહાર છે. પૂજા પૂજાની વિધિ એ થાય, પૂજાની રીતે થાય, પૂજાના સમયે થાય, ઘરે બપોરે 1:30 વાગે એમ કે મારે પૂજા કરવી છે, રાત્રે પૂજા કરવી છે, વિકલ્પ થયો. પણ એ વિકલ્પ નકામો છે, એવો વિકલ્પ કામ આવે
અમારે વિચારે રાખે.
સાપ ગયા ને લીસોટા રહ્યા છે, એવું છે. મૂળ દિગંબર પરંપરામાં પણ અનેક પ્રકારે વિકૃતિ આવી, એ વિકૃતિમાં નહીં આવવું જોઈએ. જ્યારે જે સમયે આ આત્મા પોતે રાગાદીથી ભિન્ન પડીને કોઈની મદદ વિના, પોતે એટલે કોઈની મદદ વિના સ્વયંના પુરુષાર્થે, સ્વયંના અંતર્મુખના પુરુષાર્થે જ્યારે જ્ઞાનમાં વિકત્વ કરે છે ત્યારે રાગથી જુદો પડી જાય છે. સ્વમાં કહો કે જ્ઞાનમાં કહો, સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. 733માં જોયું ને, સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. એમ જ્ઞાન વેદનમાં એકાકાર થાય છે ત્યારે કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાનની જ્યોતિ ઉદિત થાય છે. અત્યારે ભલે સમ્યક દર્શન પ્રગટશે, સમ્યક દર્શન પછી એ જ ભેદ જ્ઞાનમાં એને સાધકપણું ચાલુ રહેશે, છતાં પણ એ વાતને ગૌણ કરીને કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી આ ભેદ જ્ઞાનની જ્યોતિ છે એ ઉદિત થાય છે. સીધું જે એનું ધ્યેય છે એ ધ્યેયથી વાત લીધી છે. કેવળ જ્ઞાનનું ધ્યેય છે, સમ્યક દર્શનનું અને મોક્ષ માર્ગનું ધ્યેય નથી. અર્થાત પૂર્ણ શુદ્ધિનું ધ્યેય છે, અલ્પ શુદ્ધિનું ધ્યેય. કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાનની જ્યોતિ ઉદિત થાય છે એમ કહીને એમ કહેવાનું છે કે આટલો મોટો લાભ છે ભેદ જ્ઞાન કરનારને કેવળ જ્ઞાનનો લાભ પ્રાપ્ત થશે. નાનો સુનો લાભ નથી પણ આવડો મોટો લાભ છે. કાંઈ આકર્ષણ થાય છે એમ લેવાનું છે. તારે કેવળ જ્ઞાનને ખોવું હોય તો ભેદ જ્ઞાન ન કરજે, રાગમાં એકાગ્ર રહેજે. તો કેવળ જ્ઞાનને ખોવાનો વારો છે. અને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય તો અત્યારથી આ સમયથી ભેદ જ્ઞાન કરવાનું શરૂ કરી દે. અને દર્શન જ્ઞાન સ્વભાવમાં અસ્તિત્વરૂપ જે આત્મતત્વ આમ લીધું છે, અસ્થિનો બોલ છે ને, ત્યાં સ્થિત થાય છે. કે દર્શન જ્ઞાન સ્વભાવમાં અસ્તિત્વરૂપ જે આત્મતત્વ, એટલે ત્રિકાળ જે દર્શન જ્ઞાન સ્વભાવ છે, અનંત સ્વભાવ છે, ચૈતન્ય સ્વભાવ છે, એવું જેનું અસ્તિત્વ છે, એ રૂપ જેનું અસ્તિત્વ છે, હોવા પણ છે, એવા આત્મતત્વમાં જે એકત્વગતપણે વર્તે, એકત્વપણે વર્તે એમ કહેવાને બદલે એકત્વગતપણે વર્તે, સમયનો અર્થ પહેલેથી એક જ સમયે ગતિ કરે છે અને પરિણતિ કરે છે, ગતિ કરે છે અને જાણે છે એમ કીધું છે. બે એક જ સમયે ગતિ કરે છે એટલે પરિણમન કરે છે અને જાણે છે તેને સમય કહેવામાં આવે છે, એવો આત્મા લીધો છે. એ આત્માનો સ્વભાવ છે. સમયે સમયે પરિણમન થવું એ પરિણામ શક્તિનું કાર્ય છે અને તે પરિણામ શક્તિ ઉત્પાદ વય ધ્રુવયુક્તમ છે. ઉત્પાદ વય ધ્રુવયુક્ત જે અસ્તિત્વમય છે, પરિણામ શક્તિની વ્યાખ્યા એવી 47 શક્તિમાં કરી છે. ઉત્પાદ વય ધ્રુવયુક્ત અસ્તિત્વમયી પરિણામ શક્તિ જે છેલ્લે કહ્યું છે એના સંકેત તો પહેલેથી જ બાંધતા આવ્યા છે. દર્શન જ્ઞાન સ્વભાવમાં અસ્તિત્વ રૂપ જે આત્મતત્વ, અહીંયા ત્રિકાળી તત્વ લીધું, તેમાં એકત્વગતપણે વર્તે એટલે એ હું છું એવી પુરુષાર્થની ગતિ કરે, એને ગત એમ કહ્યો. ગતિ બતાવી છે, વેગ બતાવો છે, પુરુષાર્થ બતાવો છે પરિણમનમાં. ત્યારે તે આત્મા સ્વસમયમાં આવ્યો, તેથી તેને આત્મા કહ્યો છે. દર્શનદાન ચારિત્રમાં સ્થિત થાય છે તેને સ્વસમય કહેવામાં આવે છે. પરિણામ દર્શન આત્મામાં સ્થિત થાય છે, સ્થિર થાય છે. શ્રદ્ધાના જ્ઞાનના સ્થિરતાના પરિણામ આત્મામાં સ્થિર થાય છે. કેમ કે સ્થિર થવું ને અસ્થિર થવું એ પરિણામનો ધર્મ છે. છતાં અહીંયા શૈલી એવી અપનાવી છે કે દર્શનના ચારિત્રમાં જે સ્થિત થાય તેને અમે સ્વસમય કહીએ. આત્મા જે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થાય તેને અમે સ્વસમય કહીએ છીએ. આવી વાત લીધી છે, શૈલી એવી લીધી છે. બહુ ગંભીર શાસ્ત્ર છે. આરાધના પર્વ જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત જીવ ચરિત જીવ સ્થિત એમ કહ્યું છે. જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત જીવ સ્થિત થાય તે જીવને સ્વસમય નિશ્ચય જાણવ એવા જીવને સ્વસમય કહ્યો છે. આમ શું કરવા કહ્યું? આ બધું અંદર માં ઉહાપો કરવા જેવો વિષય છે. પરિણામ આત્મામાં સ્થિર થાય, દર્શનથી જ્ઞાનથી ચારિત્રથી પરિણામ આત્મામાં સ્થિર થાય એ સ્વસમય છે. એમ કહેવાને બદલે આમ સ્વસમય છે એ વિષય શું કરવા કરે છે? કાંઈ પણ એ તો આચાર્ય મહારાજ ને સ્વયં જે ભાવ આવ્યો છે કહેવાનો એમાં એમનો અનુભવ શું કહે છે આ વિચારવું જોઈએ. જે શાસ્ત્રોમાં અનુભવની પ્રધાનતા છે, અધ્યાત્મ પ્રધાનતા છે, એવા જે આ શાસ્ત્રો છે એમાં કહેનાર જે અનુભવીને કહે છે, જે અનુભવથી કહે છે ને એનો જે અનુભવમાં દ્રષ્ટિકોણ છે એને લક્ષમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ છે કે અહીંયા પર સમયની સાથે સ્વસમયની વ્યાખ્યા છે. પર સમય અને સ્વસમય ને નો તફાવત અહીંયા સ્પષ્ટ કર્યો છે, ડિસ્ટિંગ્વિશ કર્યા છે, બે વચ્ચેનો સામે સામે પ્રતિપક્ષ લીધો છે. આ પર સમય છે અને આ સ્વસમય છે. આમ લીધું છે, બરોબર છે ને? વિષય ગાથાનો વિષય શું છે? પ્રથમ ગાથામાં સમયનું પ્રાભ્રત કહેવાની પ્રતિજ્ઞા કરી સમય રૂપી ભેટણું એક સાથે જાણે અને પરિણમે એવા સમયની વાત કરવાની પ્રતિજ્ઞા કરી. હું સમયને કહીશ એમ કહ્યું ને, સમયસારને હું કહીશ. સમય ઓછામી સમય સારમ, સમય પાવડમ, સમય પ્રાભ્રતને કહીશ. ઓછામી સમય પાવડમ નિમો એટલે ઇદમ શુદ કેવલી ભણેલમ, એ શુદ કેવલીએ કહ્યું છે. એ હું આજે સમય નામનું પ્રાભ્રત એને હું કહેવા ધારું છું આ શાસ્ત્રમાં. તો ત્યાં પ્રથમ જ પ્રશ્ન કર્યો બીજી ગાથા પહેલા ટીકાકાર આચાર્ય મહારાજે કે તત્ર તાવત સમય એવ અભિધીયતે. હવે પ્રથમ જ એ સમયને કહેવામાં આવે છે. કેમ સમયને કહેવામાં આવે છે? જયસેનજી એમાંથી વિશેષ અર્થ કર્યો છે કે ત્યાં આકાંક્ષા થાય છે, જિજ્ઞાસા થાય છે કે આ સમય એટલે શું? સમય એમ કહીને આપ શું કહેવા ધારો છો? સમયને હું કહું છું, કહેવા માંગુ છું, તો એમ કહીને આપ શું કહેવા માંગો છો? એવી જેને આકાંક્ષા થાય છે એને આ બીજી ગાથામાં ઉત્તર દેવામાં આવે છે. જયચંદજી શૈલી લીધી છે. સંસ્કૃત તો આટલું જ છે. કે તત્ર એટલે ત્યાં, તાવત એટલે પ્રથમ જ, સમયે વિધીયતે, સમયને જ કહેવામાં આવે છે કે સમય બે પ્રકારે, એક સ્વ સમય અને એક પર સમય, આ બે વચ્ચેનો તફાવત લેવો છે. તો જે પર સમય છે એ બધાને અનુભવ ગોચર છે કે પર સમયપણામાં શું થાય છે કે જીવ ભૂતગળના પ્રદેશે પોતાનું અસ્તિત્વ માને છે, અસ્થિતિ લીધી છે. સ્થિત ક્યાં ઊભો છે જીવ? તપાસ તારા અનુભવને કે તું હું 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 હોવા પણ ક્યાં તને ઉભેલો જોવામાં આવે છે, કે રાગમાં અને રાગના વિષયરૂપ ઉદગળમાં તું ઊભો છું એવો તને અનુભવ થાય છે, એ પર સમય છે.
બરોબર,
એ તારો પર સમય પણ છે. જે જીવ એ રીતે પોતાના અસ્તિત્વને અનુભવે છે, રાગમાં પોતાના અસ્તિત્વને અનુભવે છે, એને એમ કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રમાં તારા અસ્તિત્વનો અનુભવ કર. શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્ર પરિણામ છે એમાં તારા અસ્તિત્વનો અનુભવ કર. આમ લીધું છે, અહીંથી લેવું છે. આમ તો પ્રમાણ પ્રધાન અધ્યાત્મ છે આ.
બરોબર,
પ્રમાણ પ્રધાન અધ્યાત્મ, કેમ કે એમાં દર્શન જ્ઞાન અને ચારિત્ર છે એ પરિણામો છે. દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામો છે, એમાં જીવ સ્થિત થાય તે સ્વ સમય છે એમ કેમ છે? કેમ કે આ પ્રતિપક્ષે લીધો કે રાગમાં સ્થિત થાય છે જો પર સમય છે, તો રાગરૂપ પરિણામને બદલે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામમાં સ્થિર થાય તેને સ્વસમય કહીએ.
બરોબર,
એકલા પરિણામને લીધા, જીવને સાથે લીધો, એમાં જીવ જો દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામમાં સ્થિર થાય તો તેને સ્વસમય કહેવામાં આવે છે. સમજાવવાની વધુમાં વધુ સરળ શૈલી આ છે. જીવને સ્વરૂપનું જ્ઞાન થાય એની સમજાવવા માટેની વધુમાં વધુ સુંદરતમ શૈલી છે આ. સૌથી સુંદર શૈલી આ છે. દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિ થતા એનું પરિણમન થઈ જાય એમ સમજાવી દેવો. કોરો એકલો દ્રષ્ટિનો વિષય લઈને પરિણામને બાદ રાખીને એ દ્રષ્ટિના વિષયની સંધિ વધારે સારી રીતે સચવાઈ રહે અને સમજાય, પરિણમન કરવું સમજાય, એ સમજાવવાની આ સૌથી સારી પદ્ધતિ છે. બહુ ઊંડા વિચારથી આ વિષય સમજાયો છે. બહુ ઊંડા વિચાર, આ સમયસારની પ્રધાન શૈલી છે. અને ગુરુદેવને એ વિષય ઉપર બહુ મહિમા હતો. જુઓ તો ખરા સમયસાર. સમયસારે રચ્યું છે કુમકુમ ભગવાને, પ્રવચન સારે રચ્યું છે કુમકુમ ભગવાને, નિયમ સારે રચ્યું છે કુમકુમ ભગવાને. અને સમયસાર ઉપર આપણે આપની તડાપીટ કેમ આટલી બધી છે? જરા વિચાર માંગે એવો વિષય છે કે નહીં?
હે,
કે અજ્ઞાની જીવને જ્ઞાન થવા અર્થેની જે શૈલી છે એ શૈલીનો પ્રકાર કુમકુમ ભગવાનનો, જે અમૃતચંદ્રાચાર્યને એ દ્રષ્ટિકોણ જે બેઠો છે, પકડાઈ ગયો છે, એ અનુસાર એમણે આ ટીકા કરી. ટીકા તો જયસેન આચાર્યજીએ કરી છે. બંને આચાર્યો છે, છતાં અમૃતચંદ્રાચાર્ય જે કુમકુમ ભગવાનનો દ્રષ્ટિકોણ પકડીને જે શૈલી અપનાવી છે એ કહી જાય છે કે આ વિષય જાણે એમને હૃદયગત થઈ ગયો છે અને ટીકા કરી છે, બેમાં ફેર પડે છે. અંતર શોધન ની પરિણતિ છે એમાં એમને પણ આ શૈલી બેઠી. પ્રવચનો માં જો કોઈ વિશિષ્ટ સૂક્ષ્મતા નો વિષય હોય તો આ શૈલી નો છે. સમયસાર નાખે ત્યારે જાણે જ્યાંથી એમને માર્ગ મળી ગયો છે અને પત્તો લાગી ગયો છે એ આખી પદ્ધતિ જાણે એકદમ સામે આવે છે, એનું ચિત્ર ખડું થઈ જાય છે. કોઈ અધરથી ને અજાણ્યો વાત કરતો હોય એવું નહીં, પણ એના તળિયામાં જઈને વાત કરતા મૂળ જે દ્રષ્ટિકોણ છે એ પકડાઈ ગયો છે. પછી તો પોતે કહે છે ઘણી વાર કે આ શાસ્ત્રનું ઊંડાણ એટલું છે કે શક્તિ હોય એટલું એમાંથી કાઢે. અમે તો અમારી શક્તિ જેટલું કાઢીએ છીએ, પણ છે હજી અંદર ઘણું. એ શુદ્ધ જ્ઞાન નો વિષય છે. શુદ્ધ જ્ઞાન માં એમ લાગે છે કે અંદર ઘણું છે પણ એકનું ઉપયોગમાં ખુલીને આવતું નથી. ઉપયોગાત્મક થાય તો બહાર આવે ને, એવું શુદ્ધ જ્ઞાનનું કાર્ય છે. એક આત્માને ઉપયોગાત્મક લીધો નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં, ત્યાં શાસ્ત્રનો ઉપયોગ કર્યા વિના લબ્ધ જ્ઞાન લબ્ધ થાય છે, લબ્ધિ થાય છે. શાસ્ત્રનો ઉપયોગ નથી એમ ક્યાંથી કહે છે કે આમાં ઘણું પીડ્યું છે એટલી વર્તમાન ઉપયોગની શક્તિ નથી કે એકનું કાઢે ખેંચે એમાંથી. આપણું કાઢ્યા પછી એમ કે છે ત્યારે અંદર કેટલું હશે, કે અતિશક્તિ કરતા હશે. વાસ્તવિકતા છે વિષયની, એ વાસ્તવિકતા છે. 19 વખત વાંચ્યા અને હજારો સિદ્ધાંતો ખુલ્યા, હજારો સિદ્ધાંત. કેટલાક પરમાગમ સારમાં કેટલાય વચનો સિદ્ધાંત જેવા છે, હજારો સિદ્ધાંતો ખુલ્યા. ક્યાંથી ખુલ્યા? શાસ્ત્રમાંથી ખુલ્યા કે આત્મામાંથી ખુલ્યા? શાસ્ત્રમાંથી નહીં પણ આત્મામાંથી ખુલ્યા છે. શૈલી કહેવાની સાધકની દરેકની જુદી જુદી હોય છે. કહેવાની કથન શૈલી દરેકની જુદી જુદી હોય છે. અનુભવની પદ્ધતિ વિધિ દરેકની એક હોય છે, પણ એ અનુભવ અનંત ગુણાત્મક હોવાથી અને ઉદયમાન ભાષાવર્ગની સાથે જે વચન પ્રવૃત્તિનો ઉદય, એ પુનિયોગ જેને કહેવાય, એનો બધાનો પ્રકાર ભિન્ન ભિન્ન છે. એટલે જુદી જુદી રીતે કહે છે. જે મુખ્ય વાત છે આ શૈલીની જે મુખ્ય વાત એ છે કે બતાવે છે દ્રષ્ટિનો વિષય, જોર આપે છે દ્રષ્ટિના વિષય ઉપર, અને દ્રષ્ટિના વિષયમાં પર્યાયનો સમાવેશ નહીં હોવા છતાં પર્યાયની સંધિ અનુભવ પદ્ધતિથી એવી સુંદર રીતે જળવાઈ રહે છે કે અજ્ઞાની જીવને દર્શનજ્ઞાન ચારિત્ર પ્રગટવાની વિધિ હાથમાં આવે. વિધિ તો દરેક જ્ઞાનીના અને દરેક આચાર્યોના કથનમાંથી આવે, પણ આયા બહુ સરળતાથી આવે, સહેલાઈથી આવે.
બરોબર,
એટલી વિશિષ્ટતા છે. સહેલું પડે એટલે જ અનુભવ પ્રકાશમાં. મારા પુરુષાર્થથી પામ્યો છું, પણ નાખે અંદર ગુરુ ને વચમાં જ્યાં ને ત્યાં. એમ એની અંદર વિકલ્પ છે કે અરે આટલી સરળતાથી વિષયને ખોલીને સ્પષ્ટ કર્યો, એ એટલી સ્પષ્ટતા બહાર આવે એમાં નિમિત્ત હોય. એટલે અંદરનો જે ગૂઢ સૂક્ષ્મ અને વચન અગોચર એવો જે વિષય, એને આટલી હદે વિચાર વચન ગોચર કરનાર, એ પણ એક માર્ગને સરળ કરવાનો અસાધારણ નિમિત્ત છે. એટલે વ્યવહારે તો શાસ્ત્રની પૂજા કરવાનું કારણ એ છે કે એની અંદર આ પ્રકાર ઊભો થયેલો, ભલે હજારો વર્ષ પહેલા શાસ્ત્ર રચાણું હોય તો પણ વ્યવહારે એનું એટલું બહુમાન કરવામાં આવે છે. દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી, છતાં જે દ્રષ્ટિના વિષય ઉપર કહેતા જે જોર આવે છે એ કુદરતી પરિસ્થિતિ છે કે વિષય એટલો બધો અનંત સામર્થ સંપન્ન છે, આત્મ પદાર્થ જે દ્રષ્ટિનો વિષય છે એ એટલો સામર્થ સંપન્ન છે કે એની એના ઉપર દ્રષ્ટિ જાતા, એના ઉપર દ્રષ્ટિ સ્થપાતા, દ્રષ્ટિ પડતા, સામાન્ય રીતે એનું દ્રષ્ટિનું વિષયરૂપ પરિણામ નથી થતું પણ બહુ જોરથી આવે છે, જોરથી એ પરિણામ આવે છે, એનો પ્રવેશ જ એવો થાય.
બરોબર.
પર્યાયનું એકત્વ અનાદિનું તૂટવું અને સ્વસ્વરૂપમાં એકત્વ થવું, એમાં પર્યાયમાં અસાધારણ પુરુષાર્થનો વેગ છે, જોર છે. એક જેમ પૂર ઊભું થાય એને ખાળી શકાય નહીં, પૂરને ખાળી ન શકાય, નદીમાં પૂર આવે એને ખાળી શકાતો નથી. એવો પ્રકાર જોઈને એ પ્રકારને ભાષા ગોચર કરવા માટે એને કહેવાની એક ચોક્કસ પદ્ધતિ ઊભી થાય છે. એ પદ્ધતિમાં પણ પર્યાયની સંધિ મારીને જે કહેવું છે એ સમીસાર થયેલી છે. રૂપાલી શક્તિના પ્રવચનોમાં તો એ વાત અનેક જગ્યાએ સ્પષ્ટ છે. હવે એ દ્રષ્ટિકોણથી વાંચન કરે તો ખ્યાલ આવે કે જે ગુણો છે, શક્તિઓ છે, એ તો દ્રષ્ટિનો વિષયમાં એનો સમાવેશ થાય છે. તો પણ દ્રષ્ટિ ગુણ ભેદને તો વિષય કરતી નથી, પણ એવા ગુણથી વિશિષ્ટ એવું જે આખું ગ્રહ એમ લે છે. તે પ્રવચન કરે છે ત્યારે આ પદ્ધતિ લીધી છે કે એવા ગુણથી વિશિષ્ટ એવું જે આખું ગ્રહ જે દ્રષ્ટિનો વિષય છે એ જે દ્રષ્ટિમાં આવે છે ત્યાં એ ગુણો બધા પરિણામમાં લાગે છે, શુદ્ધપણે એની પર્યાય થવા લાગે. આમ જે એક સૌથી વિશિષ્ટ પ્રકારનું સમજાવવાનું કાર્ય છે, જે ચોક્કસ પદ્ધતિસર છે, એની એનો પાયો બીજી ગાથાથી નાખ્યો છે. આખી શૈલી જ ફરી છે, નહીતર તો એમ કે પરિણામ જે આત્મામાં સ્થિત થાય એને સ્વસમય કહીએ કહીએ. એના બદલે જીવ જે દર્શનના ચારિત્રમાં સ્થિત થાય તેને સ્વસમય કહીએ, આમ કહે છે. બે રીતે કહી શકાય છે અને કહેવામાં કઈ દોષ નથી, છતાં આમ જ કહ્યું ને આમ ન કહ્યું એમ શા માટે, બસ આટલો વિચાર માગે છે. એમ કહેવામાં જે સમજાય છે તે વધારે સારી રીતે સમજાય છે.
બરોબર.
એ કહેનારના કહેવામાં અનુભવનું ઊંડાણ છે, કહેનારને જે કાંઈ કહેવું છે તેમાં અનુભવનું એ ઊંડાણ છે. આવો વિષય છે.
બરોબર.
હા પર્યાયની સંધિ કેમ આમ લીધું ને, પર્યાયમાં સ્થિત લીધું ને, દર્શન જ્ઞાન ચારિત્ર સ્થિત સ્વ સમય જાણવો એમ લીધું ને, દર્શન જ્ઞાન ચારિત્ર તો પર્યાય છે, એમાં સ્થિત છે તે સ્વ સમય છે, એમાં એમાં જે દ્રિગ્ર સ્થિત છે તેને સ્વ સમય કહીએ છીએ, જે જીવ ઉદગળના પ્રદેશે સ્થિત છે તેને પરસમય કહીએ છીએ. જો તમે અમને સમયના વિશે પૂછતા હો અથવા સમય જાણવાની તમારી આકાંક્ષા હોય તો સમયમાં સ્વ સમય અને પરસમય આ પ્રકારે છે. એ અનુભવ પદ્ધતિ કેમ છે એમ કહીએ, એમાં કેમ એમાં અનુભવ શું આવ્યો આ વિચારવાની, કે જે પર સમય કયો એમાં જે પ્રકારે અનુભવ છે એને પેલા અમે મૂકી દીધો, કે શું તને એમ લાગે છે રાગતે હું, રાગતે હું એમ તને અનુભવ થાય છે, લાગે છે એટલે અનુભવ થાય છે કે રાગતે હું, જો એમ છે તો એ પર સમય પણ છે અને શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં જીવનું પરિણમન છે, જીવનું એમાં પરિણમન છે, જીવ પરિણમે છે, પ્રમાણ શૈલી છે ને, જીવ પરિણમે છે, ટકીને બદલતો જે જીવ, ટકીને પરિણમતો જે જીવ, એમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્રરૂપ પરિણમન છે, એમાં સ્વ સમય પણ છે. આમ સ્વ સમય અને પર સમય ને અમે જુદા પાડીએ છીએ.
બરોબર.
આશ્રય કરશે ત્રિકાળીનો, પરિણામ આશ્રય કરશે ત્રિકાળીનો, છતાં સમજાવવા માટે એને સહેલું પડે એટલે આમ લીધું છે. એના તારા અનુભવથી જો રાગમાં સ્થિત પણ છે એવું દર્શનના ચારિત્રમાં આવવું જોઈએ ત્યારે એને અમે સ્વ સમય કહેશું. સ્વ સમય કહો અથવા એને જીનમત કહો, પર સમય કહો કે એને અન્ય મત અથવા પરમત કહો, એક છે. પછી આ જે ટીકા છે એમાં નૈયાયિકો વિશેષિકો એ બધાની વાત લીધી છે, બધા મતની સામે આખો વિષય લીધો, બૌદ્ધ મત દર્શનદાન ચારિત્રમાં સ્થિત, જેમ રાગમાં સ્થિત એમ દર્શનદાન ચારિત્રમાં સ્થિત રહેવો જોઈએ, એટલે જ્ઞાનમાં હું પણ થવું જોઈએ એમ કહે છે. શું રાગમાં હું પણ થાય છે એના બદલે જ્ઞાનમાં હું પણ થવું જોઈએ એમ સ્વ સમય પણ આવે છે, એમાંથી ભેદ જ્ઞાન કાઢ્યું કે રાગ તે હું નહીં ને જ્ઞાન તે હું, આમ ભેદ જ્ઞાન કાઢ્યું. એ ભેદ જ્ઞાન કેવું, કે કેવળ જ્ઞાન ની જ્યોતિ ને આમ શૈલી લીધી. એ શૈલી ને લીધી સમજાવવામાં, વાત તો એમ છે કે પરિણામ સ્વરૂપ નો આશ્રય કરે છે, સ્વરૂપ ને આશ્રય કરવો કે અનાશ્રય કરવો એવું કાંઈ પણ કરવું એ સ્વરૂપમાં નથી, ત્રિકાળ કૃતકૃત્યનું જે સ્વરૂપ એમાં કાંઈ કરવું એ પ્રશ્ન નથી. પણ અહીંયા એ ત્રિકાળને આખો જીવ લીધો, જેમ ચોરી કરનારને ચોર કહીએ, શું કહે છે,
ચોરી કરનારને
પૂજા કરનારને પૂજારી કહીએ,
બરોબર,
પૂજા કરનાર તો એની એક પર્યાય છે, તે કાળે એને પૂજાનો વિકલ્પ આવ્યો છે એ એક પર્યાય, અથવા જ્યારે પૂજા કરે છે ત્યારે પૂજારી છે છતાં એને પૂજારી કહેવો, એમ જે કહેવાની પદ્ધતિ છે એ પર્યાય પ્રધાન વાત થઈ કે નહીં, પર્યાય પ્રધાનતાથી આખા દ્રવ્યને પર્યાય સાથે અભેદ ગણીને અભેદ કરીને દ્રવ્યને આખું એમ કહેવું એ એક પદ્ધતિ છે, કહેવાની સમજવાની એક પદ્ધતિ છે અને એ પદ્ધતિ સૌથી સુંદર છે, અજ્ઞાની જીવને માટે સરળમાં સરળ થઈ ગઈ છે, સુંદરમાં સુંદર થઈ ગઈ છે, કે જે સમય સારમાં કુમકુમ ભગવાને એ દ્રષ્ટિકોણ સમજાવવાનો અપનાવ્યો છે. ઊંડાણ શું છે કે એને એના અનુભવ ની પદ્ધતિ થી જ એને વાત પકડાવે છે કે જો આ રાગ માં હું પણ થઈ રહ્યું છે, એમની જ્ઞાન માં હું પણ આમ ભેદ જ્ઞાન અને આમ જે ભેદ જ્ઞાન થાય કેવળ જ્ઞાન જ્યોતિ ને ઉત્પન્ન કરનારું એમાં એકલા પર્યાય ને નથી પકડાવતા પણ આખા દ્રવ્ય ને સાથે લે. જેમ ચોર કહેતા પૂજારી કહેતા એક પર્યાય નથી લક્ષમાં આવતી પણ આખો માણસ જોવામાં આવે છે કે એક પર્યાય જોવામાં આવે છે. એમ દર્શન જ્ઞાન અને દર્શન જ્ઞાન સ્વભાવમાં અસ્તિત્વ રૂપી આત્મતત્વ તેમાં એકત્વગતપણે વર્તે ત્યારે તે આત્મા સ્વસમયમાં આવ્યો. આત્મા સ્વસમયમાં આવ્યો તેથી તેને આત્મા કહ્યો. સ્વસમયમાં છે તેને આત્મા કહ્યો,
બરોબર.
પર સમયમાં છે એને આત્મા કહેતા એમ બીજો. બીજું હવે ગુરુદેવ ના જે પ્રવચનો છે એને આ દ્રષ્ટિકોણથી ક્યાં ક્યાં કથનમાં ભાષા પ્રયોગો ઉત્પન્ન થયા છે, પાછો બધી જગ્યાએ એક જ સરખા શબ્દો નો આવે, ભાષાના કથનના પ્રયોગો ફરે છતાં એ વાતને એ શૈલીને જાળવીને ફરે એમ કે કહેવા ધારે છે, એ રીતે એ કહેવા ધારે છે એમ કેવું. ત્રીજી ગાથા ઉપરના આ બે બોલ છે, 357 અને 358. પ્રભુને રાગના સંબંધ વાળો કહેવો તે દુઃખરૂપ છે. આત્મા અનંત શક્તિના સામર્થ્ય વાળો પ્રભુ એને રાગના સંબંધ વાળો કહેવો તે એને તો કલંક લગાડવા જેવું. વિતરાગ સ્વરૂપી પ્રભુ આત્મા એમ કહેવું છે. સર્વકાળે અત્યારે અને સર્વકાળે વિતરાગ સ્વરૂપી જે પ્રભુ આત્મા તેને રાગના સંબંધ વાળો કહેવો એ તો દુઃખરૂપ છે. એમાં તો દુઃખ છે, રાગ નો સંબંધ છે એમાં તો
દુઃખ
દુઃખ છે,
બરોબર.
રાગ ની એકતા વાળો આત્મા તો દુઃખી છે. રાગ ની એકતા તોડીને એટલે કે રાગ ને જીતીને સ્વભાવની એકતા કરે તો સાચો જૈન કહેવાય. આ જૈન એવો જે નામ છે, શબ્દ જૈન શબ્દમાં જે નામ છે જૈન, એમાં વિભાવને જીતવાના સામર્થ્ય વાળો આ જીવ છે જેને વિભાવોને પોતાના નિજ સામર્થ્યથી જીત્યા છે એવો જીવ કેવો છે, એવો જીવ છે એમ કેવો છે એને એમ જૈન કેવું, જૈન પણ કેવું છે. આ જૈન છે, જૈન એ કોઈ જ્ઞાતિ નથી. જ્ઞાતિ નથી, જૈન એ કોઈ મંડળ નથી, જૈન એ કોઈ સંસ્થા કે સંપ્રદાય નથી. કિરિયંચો જૈન છે, નારકીઓ જૈન છે, દેવો જૈન છે, ચારે ગતિમાં જૈન છે. કુળ તો જીવને વ્યવહારે છે, જૈન કુળમાં જન્મ એ તો એમ બતાવે છે કે એના દાદા બાપ દાદાઓ દાદા દાદામાં એ બધા હતા, એ તીર્થંકરો વગેરે હતા એમ કહેવું છે. હવે એના એના કુળમાં છું એમ તને કુળનું પણ અભિમાન હોય તો એ વર્તા એમ તો વર્ત. જો કુળ દ્રષ્ટિએ તને કાંઈક ચાનક ચડતો હોય તો બાકી એ જૈન પણ છે એ સ્વતંત્ર છે, એમાં કોઈ નાત જાતનો કે કુળ વાળાનો ઇજારો નથી. ઇજારો એટલે કોન્ટ્રાક્ટ, ટેકો ટેકો કે છે ને એ એમાં નથી. એમાં તો મારે એને કરવા,
પાળે એનો ધર્મ,
પાળે એનો ધર્મ, આચરે એનો ધર્મ, પરિણમન કરે એનો ધર્મ. અને તે પણ અંદરમાં રહેલા પોતાના જ જે શત્રુ રાગ દ્વેષ મોહ આદિ વિભાવ જે પોતાના જ શત્રુ છે, આત્મઘાતક પરિણામ છે, એને પોતાના જ સામર્થ્યને પ્રગટાવીને, પોતાના જ સામર્થ્યને પ્રગટ કરીને એના ઉપર વિજય મેળવવો, કંટ્રોલ કરવા એને જૈન પણ કહેવામાં આવે છે. સમ્યક પ્રકારે એટલી વાત છે, નહીં તો બીજા કહે છે તમે આ આટલું છેડ્યું તો પછી અમે વિજય મેળવ્યો કે નહીં, આટલો સંયમ પાળીએ એમાં વિજય ખરો કે નહીં, કે એમ જઈ એમ જઈ પણ છે
નહીં.
સમ્યક પ્રકારે, સમ્યક પ્રકાર એટલે અંદરમાં આત્માની શક્તિ જે છે એને એનો વિકાસ કરીને, પ્રગટ કરીને એને શક્તિનો વિકાસ કરવાની વાત છે. શક્તિ કેવી છે? આમ તો સામાન્ય માણસોને બધાને સમજાવું કે ધ્યાનથી એકાગ્રતા થાય છે, એમ તો એ વિષય ઘણો ચાલ્યો છે, અન્યમતિમાં ચાલ્યો ને, જગત આખામાં પ્રસિદ્ધ છે. પરદેશમાં તો એ બધા ધ્યાનના શિબિરો હવે લાગવા માંડ્યા છે, અહીંથી જાય છે લોકો એ જાતનો ધંધો કરવા. અમેરિકામાં તો ઠેકાણે ઠેકાણે ફ્લેગ સ્ટેશન હવે આશ્રમો થઈ ગયા છે. હિન્દુસ્તાનના લોકો એ વધારે કરે, શું કે ભાઈ આ ધ્યાન કરો, એકાગ્ર થાવ, એકાગ્ર થાવ, અંદરમાં એકાગ્ર થાવ, અંદરમાં એકાગ્ર થાવ. અંદરનું સામર્થ્ય એટલું બધું છે કે કાંઈ ખબર ન હોય, અને જો કેટલાક એના મન વચન કાયાના પ્રયોગથી પરિણામની ચંચળતા ઘટાડે તો પણ એવા પુણ્યના અંદર પ્રકાર ઊભા થાય છે કે જેનાથી બહારમાં ચમત્કારને રિદ્ધિ સિદ્ધિ દેખાવા લાગે છે. એ તો ખોટા ધ્યાનવાળાને થાય છે, હા તો ધ્યાનવાળાને થાય તો એમાં કાંઈ નવીન વાત નથી. તો અંદરની શક્તિ કેટલી આચર્યાશી મૂકવા જેવી છે. લોકો એમ માને છે કે આ અંદરની શક્તિથી આવા બધું ચમત્કાર થાય છે, પણ એ અંદરની શક્તિ નથી, એ તો બધા પુણ્યના ભડકા છે, ઘડીકમાં બળીને ખલાસ થશે. પુણ્યના ભડકા જુદી વાત છે, અને અંદરમાં જાગતી ચૈતન્ય જ્યોત પ્રગટે એ જુદી વાત છે, બે વાત આ જુદી છે.
બરોબર.
જૈન કોને કહેવાય, સાચો જૈન કોને કહેવાય, એની આ વ્યાખ્યા થઈ અહીંયા. કે રાગની એકતા તૂડીને, આ બહુ મોટી વાત છે, પછી રસ્તો થોડો સરળ ને સહેલો છે, પણ અનાદિથી જે રાગનું એકત્વ સંધાન થયેલું છે, આખો જીવ રાગમય હું છું એમ અનુભવાય છે, એવી જે રાગની એકતા છે એને જ્ઞાનમાં હું પણ સ્થાપીને, એ એકતાને જેણે વેદ જ્ઞાનના અભ્યાસથી તોડી નાખી, એવી રાગની એકતા તોડીને એ પ્રકારે એટલે કે રાગને જીતીને આમ થાય, કંટ્રોલ બહાર જતો નથી. સમ્ય જ્ઞાન રૂપી લગામમાં રહેલું પરિણમન રાગ ઉત્પન્ન થવા છતાં એની હદ બહાર જઈ શકતો નથી, એને લિમિટમાં રહેવું પડે. જેમ કોઈ માણસને કેળ ભાંગી ગયું હોય, એ ઠીકડા મારી મારીને કેટલા મારે, એને એમ કહો કે ભાઈ પહેલા તમે આટલો જમ્પ મારતા હતા, હવે એટલો કૂદકો ઊંચો મારો જોઈએ, કે હવે એ કેળમાં શક્તિ નથી. જે ધ્યાનના વિષયો ચાલે છે ને, એનું બધું આખું એન્જિનિયરિંગ છે, એમાં જુદી 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 જ્ઞાનની શું કહે છે, જે આ લોકો તો જ્ઞાન તંત્ર કહે છે, એના જુદા જુદા સ્થાન લીધા છે, જુદા જુદા સ્થાન. એમાં શક્તિનું સ્થાન છે, એ કરોડ રજ્જુનો છેડો આવે છે ત્યાં લીધો.
બરોબર, શક્તિનું સ્થાન,
શક્તિનું સ્થાન ક્યાં છે કે માથેથી ઉપાડીને થે થાયથી પસાર થાય છે, લોકથી નીચે ત્યાં મણકા ચાલે છે, એમાં જે છેલ્લો છેડો આવે છે ત્યાં શક્તિનું સ્થાન, કેળનો ભાગ છે, એને શક્તિનું સ્થાન લીધું છે. આ તો ધ્યાનવાળે આટલું તો લીધું છે. એ કેળ જેની ભાંગી ગઈ એમ કે છે, રાગની શક્તિ જેની ભાંગી ગઈ એને રાગ ઉછળે ગમે એટલો તો પણ મર્યાદામાં રહે છે.
બરોબર,
અમર્યાદિત પણ અનંતાનું બંધીનો રાગ એને થતો
નથી
એમ કેવું.
બરોબર,
અહીંયા જે કહી દીધું ને કે મોગળાશ રાખીને બહારમાં આવે છે, ધ્યાનમાં ઉતરે ત્યારે આનંદનો રસ પ્રગટે, નિર્વિકલ્પ આનંદનો રસ પ્રગટે, એટલી જગ્યા રાખીને રાગમાં પરિણમે, એટલી જગ્યા બંધ થવા દેતા નથી. આ તો અંદરમાં શું કેવી કેવી કળા હશે એમ કે છે કે અંદરમાં શુદ્ધાત્માનું જે દર્શન જ્ઞાન ચારિત્રથી એકત્વ કરી નાખ્યું છે, અંદરમાં અંતર અનુસંધાન છે, એ અનુસંધાનમાં એ વાત રહે છે, એટલે એ મોકળાશ બરાબર ત્યાં રહી જાય છે. પછી બાકીનું અલ્પ પરિણમન બહારનું થાય છે ત્યારે એ જ્ઞાનની રાગમાં બહાર આવ્યા છે એમ કહેવામાં આવે છે. પણ એ રાગને જીતીને એમ કહેવું છે, રાગની એકતા તોડીને અને રાગને જીતીને, એટલો એને ખ્યાલ છે કે મેં હવે રાગને જીત્યો છે, મારા નિજ સામર્થ્યથી મેં રાગને હવે જીત્યો છે, હવે હું આખે આખો હારી જાઉં ને રાગ મારી ઉપર ચડી બેસે એ પરિસ્થિતિ
બને
એમ. રાગ ઉપર પોતે ચડી બેઠો છે ખરેખર, અને અંદરમાં બેહદ સ્વભાવની એકતા કરે, અમર્યાદ સ્વભાવમાં તન્મય થાય ત્યારે એને સાચો જૈન કહેવામાં
આવે છે.
આમ અસ્તિ નાસ્તિ થી જૈનની પરિભાષા છે, વ્યાખ્યા છે, આ પ્રકારે જૈન પણ કહેવામાં આવ્યું છે. કાયમી લક્ષણ સ્વભાવ સાથે, કાયમી લક્ષણ જ્ઞાન લક્ષણ કાયમી છે, કાયમ છે, જ્ઞાન લક્ષણ છે તે
કાયમ
છે, એવો જે જ્ઞાન સ્વભાવ તેની સાથે નકલી ભાવ રાગનો આર્ટિફિશિયલ કૃત્રિમ ભાવ જોડી દેવો તે દુઃખરૂપ છે અને ખેદ છે. તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં આગળ લેશે ને, એ વિખવાદ ઉત્પન્ન કરે છે. અંદરમાં દર્શનના ચારિત્રનો એક સ્વભાવ છે, એમાં રાગનું જોડવું એ વિખવાદ ઉભો કરવા જેવું છે. વિખવાદ થાય છે આત્મામાં, વિખવાદ થાય છે ત્યાં દુઃખ થાય છે ને, દુઃખ થાય છે, દુઃખરૂપ છે, ખેદરૂપ છે, ખેદજનક છે. રાગ રૂપ નકલી ભાવ ને આત્મા રૂપ કરવો એ અનંત અનંત દુઃખ નું ઉત્પાદક કારણ છે. એમાંથી દુઃખ ફાટે છે, દુઃખ ની પરંપરાઓ સર્જાય છે. એનું મૂળ કારણ આ છે કે રાગ છે એને પોતાની સાથે જોડી દે છે. મેં કર્યો, હું કરું છું, મારો છે, એમ એ રાગ ને પોતારૂપ કરે છે. પ્રભુ જીન સ્વરૂપી આત્માને જો કેવા 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 શબ્દો મહિમાથી ગુરુદેવ કહે છે. કેવો છે આત્મા? કે પ્રભુ જીન સ્વરૂપી છે, પોતે જ જીનેશ્વર છે, જીનનાથ પોતે છે. એવા આત્માને નાનામાં પણ નાના રાગના રજકણ સાથે સંબંધ જણાવવો તે વિસંવાદ છે, વિખવાદ છે, દુઃખરૂપ છે. બધી ગાથાનો જ વિષય છે. તેથી બને વિખવાદની બંધન કથા એ કથામાં બીજી ગાથા છે. પણ નાનો થોડો રાગ હોય, ભગવાનનો રાગ હોય, ભાઈ વિષ્કાની થોડી પણ ઘણી મોઢે ચોટી હોય તો કઈ વાંધો છે? મોઢે શરીરના બીજા અંગમાં નહીં, મોઢે ચોટી હોય, હોઠે ચોટી હોય, જીભે ચોટી હોય, થોડી નાની એમાં થોડો સ્વાદ રહે. કે છે કે એ જરા પણ જે કોઈ ઈચ્છતું નથી. કેમ કે મલિન છે. કેમ છે? મલિન છે. એમ રાગ નો કણ મલિન છે. એનો અનુભવમાં સ્વાદ લેવો એ જીભ ઉપર સ્વાદ લેવા જેવું છે. અનુભવથી એનો સ્વાદ લેવો એકત્વ કરીને એ તો જીભ ઉપર વિષ્ઠાનો સ્વાદ લેવા જેવું છે. એમ કે નાનામાં નાના રજકણ સાથે રાગ ને રાગ નો રજકણ કહી દઈએ. ઉદગર સાથે સંબંધ ધરાવો છે. આ દ્રષ્ટિનું જોર લેવું છે. આમાં હું એવો છું, ત્રિકાળ એવો છું કે રાગ તો કુદગળમાં જાય છે. એ તો જળ ને કુદગળ છે. મારાથી ઘણો જુદો છે ને ઘણો દૂર છે ને આખી જાતિ ફેર છે. જેમ જીવ અને કુદગળ ને જાતિ ફેર છે, એમ સ્વભાવ અને રાગ ને આખો જાતિ ફેર છે.
બરોબર.
એમ સ્વભાવની દ્રષ્ટિના જોરમાં આવે છે. એમ કે એ બધું દુઃખનું કારણ છે. વિસંવાદ ઉભો થાય છે. કેટલો થાય છે? કે અનંત સંસારનું પરિભ્રમણ થાય એટલું દુઃખ એમાંથી થાય છે.
પરમ કૃપાળો શ્રી કાન ગુરુદેવ નો સનાતન દિગંબર જૈન ધામ.